એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના આમ તો ઊંડા પાણીમાં ઉતરી રહ્યા છીએ, એક એવો ખ્યાલ સમજવા જઈ રહ્યા છીએ જે કલાના આસ્વાદ માટે એમ કહી શકાય કે પાયારૂપ છે. સાધારણીકરણ, આપણી પાસે જે સ્ત્રોત છે તે આ ખ્યાલની જે ગૂંચવણો છે, એના જે અલગ અલગ અર્થો થાય છે, અને ખાસ તો રસની અનુભૂતિમાં એનું મહત્વ શું છે, તે બધું જ સ્પષ્ટ કરે છે.
બિલકુલ, સાધારણીકરણ ખરેખર ચાવીરૂપ છે એ સમજવા માટે કે જ્યારે આપણે કોઈ કવિતા વાંચીએ કે નાટક જોઈએ ત્યારે આપણા મનમાં ખરેખર શું ચાલે છે, યુનો કેવી રીતે આપણે એ પાત્રો અને ભાવો સાથે જોડાઈએ છીએ અને આપણને એ રસનો અનુભવ થાય છે જે સામાન્ય લૌકિક જીવનના અનુભવોથી કંઈક અલગ જ હોય છે. આપણે ભટ્ટનાયકથી શરૂ કરીને પછી અભિનવ ગુપ્તે જેવા જે દિગ્ગજ આચાર્યો થયા ત્યાં સુધી આ આખો વિચાર કેવી રીતે વિકસ્યો એના પર નજર કરીશું.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે, આ સાધારણીકરણ છે શું અને એની વાત શરૂ ક્યાંથી થઈ?
જો સાધારણીકરણની જે વિભાવના છે એનો પાયો તો આચાર્ય ભટ્ટનાયકના રસ વિશેના સિદ્ધાંતમાં જ છે. જોકે થોડી કમનસીબી એ છે કે એમનો જે મૂળ ગ્રંથ હતો હૃદયદર્પણ એ આજે આપણી પાસે ઉપલબ્ધ નથી.
ઓ એમ?
હા, પણ ચિંતા જેવું નથી, કારણ કે આચાર્ય મમ્મટ અને અભિનવ ગુપ્ત જેવા પછીના જે મહાન વિદ્વાનો થયા એમણે પોતાના ગ્રંથોમાં ભટ્ટનાયકના જે મંતવ્યો હતા એની એટલી વિગતવાર ચર્ચા કરી છે કે એના આધારે આપણે એમના વિચારોને સમજી શકીએ છીએ.
બરાબર. અને ભટ્ટનાયકે આ રસની અનુભૂતિની આખી પ્રક્રિયા એને કઈ રીતે સમજાવી હતી? કંઈક વ્યાપારની વાત આવે છે ને?
હા બરાબર. ભટ્ટનાયકે કહ્યું કે શબ્દમાં એમ કે ત્રણ પ્રકારની શક્તિઓ અથવા તો વ્યાપાર હોય છે જે આપણને રસનો અનુભવ કરાવે છે. પહેલો છે અભિધા, એ તો શબ્દનો સીધો મુખ્ય અર્થ આપે, ડિક્શનરી મીનિંગ જેવો. ભાવકત્વ. અને ત્રીજો છે ભોજકત્વ. ભટ્ટનાયકનું કહેવું છે કે કાવ્યમાં આ ભાવકત્વ વ્યાપાર ત્યારે જ સક્રિય થાય જ્યારે કાવ્યમાં કોઈ દોષ ના હોય અને એ ગુણ અને અલંકારોથી સજ્જ હોય, અને જો નાટક હોય તો એમાં ચારેય પ્રકારના અભિનય એટલે કે આંગિક, વાચિક, સાત્વિક અને આહાર્ય એ બધું બરાબર હાજર હોય.
એક મિનિટ, આ ચાર અભિનય કયા કયા? આંગિક એટલે?
હા, આંગિક એટલે શરીરના અંગો દ્વારા થતો અભિનય, જેમ કે હાવભાવ, ઈશારા. વાચિક એટલે વાણી, સંવાદો. સાત્વિક એટલે જે અંદરના ભાવોથી શરીર પર દેખાય, જેમ કે રોમાંચ થવો, આંસુ આવી જવા, પરસેવો વળવો. અને આહાર્ય એટલે વેશભૂષા, મેકઅપ, સ્ટેજની સજાવટ, એ બધું.
સમજાઈ ગયું.
તો જ્યારે આ બધું બરાબર હોય ત્યારે ભાવકત્વ વ્યાપાર કામ કરે છે, અને એ જ વિભાવ, અનુભાવ અને વ્યભિચાલી ભાવો, જેને આપણે ટૂંકમાં વિભાવદી કહી શકીએ, એનું સાધારણીકરણ કરે છે.
આ વિભાવદી એ પણ થોડું સ્પષ્ટ કરશો, મતલબ ઉદાહરણ સાથે?
જરૂર. જુઓ, વિભાવ એટલે રસ ઉત્પન્ન કરનારા કારણો, જેમ કે નાયક નાયિકા હોય, દાખલા તરીકે શકુંતલા, દુષ્યંત, અથવા તો કોઈ ઉદ્યાન જેવું વાતાવરણ હોય, ચંદ્રમા હોય. અનુભાવ એટલે રસ ઉત્પન્ન થયા પછી જે શારીરિક ચિહ્નો દેખાય, જે પ્રતિક્રિયાઓ આવે, જેમ કે શરમાવવું, ભવા ચડાવવા, કટાક્ષ કરવો. અને વ્યભિચારી ભાવ, જેને સંચારી ભાવ પણ કહે છે, એ એટલે સ્થાયી ભાવને પોષણ આપતા ક્ષણિક ભાવો, જેમ કે ચિંતા, ખુશી, ગભરાટ, શંકા. તો ભાવકત્વ વ્યાપાર આ બધાનું પાત્રો, પરિસ્થિતિ, હાવભાવ, લાગણીઓ આ બધું જ જાણે કે સાધારણ બનાવી દે.
એટલે કે આ પાત્રો કે એમના ભાવો કોઈ એક ચોક્કસ વ્યક્તિના બંધનમાં નથી રહેતા, એવું કહેવા માંગો છો?
બરાબર. ભાવકત્વ એમને એમની વ્યક્તિગત મર્યાદામાંથી એમ કે મુક્ત કરે છે. શકુંતલા ફક્ત દુષ્યંતની જ પ્રિયસી નથી રહેતી, કે રામનો શોખ માત્ર રામનો જ નથી રહેતો. અને જ્યારે આ વિભાવાદી આ રીતે સાધારણ એટલે કે જાણે બધાના અનુભવ માટે યોગ્ય બની જાય, ત્યારે પેલો ત્રીજો વ્યાપાર ભોજકત્વ જાગૃત થાય છે. અને આ ભોજકત્વ દ્વારા જ સહૃદય એટલે કે રસિક, વાચક કે પ્રેક્ષક આ સાધારણ બનેલા વિભાવાદીનો આસ્વાદ લઈ શકે છે, એનું ચિંતન મનન કરી શકે છે. આ જે આસ્વાદ છે, જે ચરવણા છે, એ જ ખરેખર રસાનુભૂતિ છે.
તો પરંપરાગત રીતે જે સાધારણીકરણનો અર્થ કરવામાં આવે છે એ આ છે કે પાત્રો અને ભાવો એ પોતાના વ્યક્તિગત જે સંબંધો છે એનાથી મુક્ત થઈ જાય.
હા, મોટા ભાગે પરંપરામાં એવું જ માનવામાં આવે છે કે સાધારણીકરણની પ્રક્રિયામાં વિભાવવાદી જેમ કે દુષ્યંત શકુંતલા અને જે સ્થાયી ભાવ છે જેમ કે એમના પ્રેમનો રતિભાવ એ પોતાના ચોક્કસ ઐતિહાસિક કે વ્યક્તિગત સંદર્ભમાંથી જાણે છૂટા પડી જાય છે. દાખલા તરીકે આપણે અભિજ્ઞાન શાકુંતલમ જોતા હોઈએ ત્યારે શકુંતલા આપણને માત્ર રાજા દુષ્યંતની પ્રેમિકા તરીકે જ નહીં પણ જાણે એક સામાન્ય કામિની એટલે કે કોઈપણ સુંદર પ્રેમમાં પડેલી સ્ત્રી એના પ્રતીક જેવી લાગે. એ જ રીતે રામાયણ વાંચતી વખતે રામનો સીતા માટેનો પ્રેમ એટલે કે રતિભાવ કે પછી રાવણના મૃત્યુ પછી વિભીષણનો જે શોક છે એ માત્ર રામનો કે વિભીષણનો અંગત ભાવ નથી રહેતો, એ એક સાર્વત્રિક પ્રેમ કે શોકનો ભાવ બનીને આપણી સામે આવે છે. તે કોઈ એક પાત્રનું મટીને આપણા પોતાના ચિત્તમાં જે સુષુપ્ત સ્થાયી ભાવ પડ્યો હોય તેને જગાડીને એક સામાન્ય ભાવરૂપે અનુભવાય છે.
પણ આ વાત સાંભળીને તરત મનમાં એક સવાલ ઊભો થાય છે. જો દરેક નાયિકા ફક્ત કામિની જ બની જતી હોય અને દરેક પ્રેમભાવ માત્ર રતિભાવ જ રહેતો હોય તો પછી સીતા અને શકુંતલાના પાત્રો આપણને અલગ કેમ લાગે? ઝાંસીની રાણીના વીરત્વ અને ભીમના ક્રોધમાં કંઈક ફરક તો લાગે છે ને? વાસ્તવમાં તો દરેક કલાકૃતિનો, દરેક પાત્રનો અનુભવ આપણને કંઈક વિશિષ્ટ અને જુદો જ લાગે છે. તો જો બધું સાધારણ જ થઈ જતું હોય તો કલા પોતાની આ વિશિષ્ટતા, પોતાની તાકાત એ કેવી રીતે જાળવી રાખે? આ સાધારણ બનેલો સંબંધ આખરે છે કેવો? કંઈક ગડબડ લાગે છે આ અર્થમાં.
તમે બરાબર એ જ મુદ્દા પર આવ્યા છો જેણે ઘણા વિવેચકોને વિચારતા કરી દીધા છે. જો પાત્રો અને ભાવો પોતાની બધી ઓળખ ગુમાવીને સાવ સામાન્ય, જેને અંગ્રેજીમાં જેનેરિક કહીએ, એવા બની જતા હોય તો પછી દુનિયાની બધી જ પ્રેમ કથાઓ એકસરખી જ લાગવી જોઈએ ને? બધી જ વીરગાથાઓનો અનુભવ પણ સમાન હોવો જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે આવું થતું નથી. મેઘદૂતનો વિરહ અને ઉત્તર રામચરિતના કરુણરસનો અનુભવ કેટલો જુદો છે. આથી સાધારણીકરણનો આ પરંપરાગત અર્થ કે બધું જ સામાન્ય બની જાય છે એ કદાચ થોડો અધૂરો લાગે છે અથવા તો કદાચ એનાથી ગેરસમજ થાય છે.
તો શું ગુજરાતી વિવેચનમાં આ પરંપરાગત અર્થ સામે કોઈએ અવાજ ઉઠાયો છે? જેમ કે આપણા રામનારાયણ પાઠક જેવા સમર્થ વિવેચક આ વિશે શું વિચારે છે?
હા, શ્રી રામનારાયણ વી પાઠક, જેઓ શેષ ઉપનામથી પણ ખૂબ જાણીતા છે, એમણે આ પરંપરાગત અર્થ સામે સ્પષ્ટ રીતે અસંમતિ દર્શાવી છે. એમના શબ્દોમાં કહીએ તો, આ અર્થ મને ઇષ્ટ નથી. એમનું માનવું છે કે વસ્તુનું જે આસ્વાદ્ય સ્વરૂપ છે, જે આપણને આનંદ આપે છે, એ તો એની વિશિષ્ટતાઓ સાથે જ જોડાયેલું છે. એ વિશિષ્ટતા કાઢી નાખો તો પછી રસ જતો રહે.
એમની દલીલ શું છે?
એમની દલીલ ખરેખર માર્મિક છે. તેઓ કહે છે કે જો આપણે રામ અને સીતાના પાત્રોમાંથી એમની વિશિષ્ટતા એટલે કે એમનું રામ સીતાપણું જ કાઢી નાખીએ તો પછી જે બાકી રહે એ તો સામાન્ય સ્ત્રી પુરુષના સંબંધનો એક નિસ્તેજ ફીકું ચિત્ર બની જાય. રામની જે મર્યાદા પુરુષોત્તમ તરીકેની છવી છે, સીતાનું પતિવ્રત અને એમની સહનશીલતા, આ બધી વિશિષ્ટતાઓ જ તો એમના પાત્રોને અને આખી કથાને આટલી પ્રભાવશાળી અને રસપ્રદ બનાવે છે.
બરાબર છે.
એટલે શ્રી પાઠકના મતે સાધારણીકરણનો અર્થ એટલો જ કરવો જોઈએ કે રામ વગેરે પાત્રોના જે વિભાવો છે, જે ભાવો છે, ભલે તે રામના પોતાના જ હોય પણ કાવ્ય કે નાટકમાં એ એવી રીતે રજૂ થાય કે તે સર્વ સામાજિકો એટલે કે બધા જ સહૃદય વાચકો કે પ્રેક્ષકો માટે સાક્ષાત્કાર યોગ્ય બને એટલે કે અનુભવી શકાય તેવા બને. બસ આટલું જ. વિશિષ્ટતા દૂર કરવાની કોઈ જરૂર નથી.
એટલે કે પાત્રો અને ભાવોની પોતાની જે ખાસ ઓળખ છે, જે યુનિકનેસ છે, એ જળવાઈ રહે અને છતાં તે બધા ભાવકો માટે અનુભવગમ્ય બને, એમ કહેવા માંગો છો?
હા, શ્રી પાઠકનો ઝોક આ તરફ દેખાય છે. પરંતુ એમની આ વ્યાખ્યા સામે પણ એક સૂક્ષ્મ પ્રશ્ન વિચારકોએ ઉઠાવ્યો છે. વાત એવી છે કે સાધારણીકરણ એ ક્રિયા છે જેના કારણે કાવ્યની સામગ્રી આપણને સૌને આસ્વાદ્ય બને છે. તે પોતે આસ્વાદ્ય બનવાની ક્રિયા એટલે કે રસાનુભૂતિ નથી.
ઓહ, આ તો મહત્વનો ભેદ છે.
હા, જેમ આપણે ભટ્ટ નાયકના સંદર્ભમાં જોયું તે તો વાચ્યાર્થ સમજાયા પછી અને રસનો આસ્વાદ થાય તે પહેલાંનું એક એમ કે મધ્યવર્તી પગલું છે. સાધારણીકરણ એ સમજાવે છે કે શા માટે આપણે કાવ્યની સામગ્રીનો આસ્વાદ લઈ શકીએ છીએ જ્યારે આપણા રોજિંદા જીવનની ઘટનાઓનો એ રીતે નથી લઈ શકતા. એ કારણ છે, પરિણામ નથી.
તો આપણે ફરી પાછા એ જ મૂળભૂત સવાલ પર આવીએ છીએ. શા માટે આપણે કાવ્ય કે નાટકની કાલ્પનિક દુનિયાનો આસ્વાદ માણી શકીએ છીએ પણ વાસ્તવિક જીવનની ઘટનાઓ કે ભાવોનો એ જ રીતે શુદ્ધ આનંદ નથી લઈ શકતા? એવું તે શું છે જે લૌકિક જીવનમાં રસના અનુભવને રોકે છે? અડચણ ક્યાં આવે છે?
આ જ મુદ્દો સાધારણીકરણના ખ્યાલને સમજવા માટે કેન્દ્ર સ્થાને છે. વાસ્તવિક લૌકિક જીવનમાં શુદ્ધ નિર્ભેળ રસાસ્વાદના માર્ગમાં અનેક અડચણો છે જેને શાસ્ત્રોમાં વિઘ્ન કહ્યા છે. લૌકિક જીવનમાં આપણે જે પણ સુખ, દુઃખ, પ્રેમ, ક્રોધ અનુભવીએ છીએ તે મોટા ભાગે આત્મગત હોય છે, એટલે કે સીધા આપણી સાથે, આપણા અંગત ફાયદા નુકસાન સાથે જોડાયેલા હોય છે. આચાર્ય અભિનવ ગુપ્ત આ વિઘ્નોની બહુ સરસ યાદી આપે છે. તેઓ સમજાવે છે કે જીવનના સુખ દુઃખના અનુભવોનો આપણે કેમ શુદ્ધ આસ્વાદ નથી લઈ શકતા, કારણ કે એ અનુભવો ક્યારે એકલા નથી આવતા, એમની સાથે બીજી ઘણી બધી લાગણીઓ અને ચિંતાઓ ભળેલી હોય છે. જેમ કે સુખ મળ્યું હોય તો અરે આ ક્યાંક જતું રહેશે એવું ડર હોય, તેને ટકાવી રાખવાની ચિંતા હોય, દુઃખ આવ્યું હોય તો તેમાંથી જલ્દી કેવી રીતે છૂટવું એની તીવ્ર ઈચ્છા હોય, ક્યારેક આપણને આપણું સુખ બીજાને બતાવવાનું મન થાય, દેખાડો કરવાની વૃત્તિ જાગે, તો ક્યારેક આપણું દુઃખ કે લાચારી બીજાથી છુપાવવાની વૃત્તિ હોય.
હા, આ બધું અનુભવાતું હોય છે.
બસ આ બધી જે વધારાની બાબતો છે તે મૂળ ભાવના શુદ્ધ આસ્વાદમાં તેના નિર્મળ સ્વરૂપમાં અનુભવવામાં વિઘ્ન નાખે છે.
અને આ બધા વિઘ્નોનું મૂળ કારણ શું? આ બધી ચિંતાઓ, ડર, ઈચ્છાઓ, દેખાડો, આ બધું ક્યાંથી આવે છે?
અભિનવ ગુપ્તના મતે આ બધા જ વિઘ્નોનું મૂળ આપણી અહમબુદ્ધિ અથવા નિજમોહ છે, એટલે કે હું અને મારુંનો ભાવ, પોતાપણાનો ભાવ, સ્વાર્થનો ભાવ. કાવ્ય કે નાટકના આસ્વાદ દરમિયાન ચમત્કારિક રીતે આપણો આ નિજમોહ, આ સ્વાર્થ બુદ્ધિ એ ક્ષણિક રૂપે ઓગળી જાય છે, બાજુ પર મુકાઈ જાય છે, અને એટલે જ કાવ્યની સામગ્રી આપણા માટે લૌકિક એટલે કે સામાન્ય રોજિંદી નથી રહેતી પણ અલૌકિક બની જાય છે. એટલે કે સામાન્ય વ્યવહારિક જીવનના નિયમો અને બંધનોથી પર એક વિશિષ્ટ અનુભવ આપનારી બની જાય છે. આ અહમબુદ્ધિ કે નિજમોહને કારણે જ વ્યવહારિક જીવનમાં આપણે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તેની સાથે આપણો સંબંધ ત્રણમાંથી કોઈ એક નિશ્ચિત પ્રકારનો બંધાય છે. કાં તો તે વસ્તુ મારી છે અથવા મારા માટે લાભદાયી છે, આ થયો મમત્વનો ભાવ. અથવા તે પારકી છે કે મારા શત્રુની છે અથવા મારા માટે નુકસાનકારક છે, આ થયો પરકીયત્વ કે શત્રુત્વનો ભાવ. અથવા તો આની સાથે મારે કંઈ લેવા દેવા નથી, તે મારા માટે તટસ્થ છે, ઉપેક્ષા કરવા યોગ્ય છે, આ થયો તાટસ્થ્ય કે ઉપેક્ષણીયત્વનો ભાવ.
આના ઉદાહરણો તો રોજબરોજ જોવા મળે છે. જેમ કે આપણા પોતાના કોઈ સ્વજનનું અવસાન થાય તો આપણને ઊંડો શોક લાગે, એ મમત્વ થયું. પડોશી નવી ગાડી લાવે તો કદાચ ઈર્ષા જેવું થાય, એ પરકીયત્વ. અને રસ્તા પર ચાલ્યા જતા હજારો અજાણ્યા ચહેરાઓ કે બનતી ઘટનાઓ પ્રત્યે આપણે મોટા ભાગે ઉદાસીન રહીએ છીએ, એ તાટસ્થ્ય. એટલે જ કદાચ સુંદર સૂર્યાસ્ત પણ ક્યારેક આપણને સ્પર્શતો નથી જો આપણું મન ચિંતામાં હોય.
તમે સાચું પકડ્યું. પણ કાવ્ય કે નાટકની દુનિયામાં જે વિભાવાદી છે, પાત્રો, ઘટનાઓ, ભાવો, તેની સાથે આપણો સહૃદય તરીકેનો સંબંધ આ ત્રણે નિશ્ચિત લૌકિક સંબંધોથી સાવ જુદો, એકદમ વિલક્ષણ હોય છે. આચાર્ય મમ્મટ અભિનવ ગુપ્તના જ મતને ટાંકીને આ સંબંધનું અદ્ભુત વર્ણન કરે છે. તેઓ કહે છે કે કાવ્ય સામગ્રીનો અનુભવ કરતી વખતે સહૃદયના મનમાં આ પાત્રો કે ભાવો મારા જ છે, આ શત્રુના જ છે કે આ તટસ્થના જ છે એવો કોઈ ચોક્કસ સ્વીકાર નથી થતો. તેવી જ રીતે આ મારા નથી, આ શત્રુના નથી કે આ તટસ્થના નથી એવો કોઈ ચોક્કસ ત્યાગ એટલે કે પરિહાર પણ નથી થતો.
એટલે કે
ન તો પૂરેપૂરો સ્વીકાર, ન તો પૂરેપૂરો ત્યાગ. એક પ્રકારની અનિશ્ચિત અધ્ધર જેવી સ્થિતિ.
બરાબર. તેને જ શાસ્ત્રીય પરિભાષામાં અનધ્યવસાય કહે છે, એટલે કે કોઈ એક નિશ્ચિત નિર્ણય પર ન આવી શકવાની સ્થિતિ. આ સંબંધ જ અલૌકિક છે, લૌકિક સંબંધો જેવો નથી. આ વિલક્ષણ, તરલ, અનિશ્ચિત સંબંધ એ જ કાવ્ય સામગ્રીની સાધારણતા છે. અને આ અનધ્યવસાયની સ્થિતિને કારણે જ આપણે કોઈપણ જાતના અંગત રાગદ્વેષ કે સ્વાર્થ વગર નિર્વિઘ્ને કાવ્ય કે નાટકનો આસ્વાદ લઈ શકીએ છીએ. આ અનિશ્ચિત વિલક્ષણ સંબંધ જ સાધારણીકરણનો ખરો મર્મ છે.
પેલો નીલ દર્પણ નાટકનો કિસ્સો અહીં બરાબર બંધ બેસે છે નહીં? તે આ અનધ્યવસાય તૂટી જાય એનું ઉદાહરણ ગણાય ને?
હા, એ ખૂબ જ જાણીતું અને ખરેખર માર્મિક ઉદાહરણ છે, જે બતાવે છે કે સાધારણીકરણ ક્યારે નિષ્ફળ જાય છે. શ્રી સુરેન્દ્રનાથ દાસગુપ્તે નોંધ્યું છે કે બંગાળમાં નીલ દર્પણ નામનું એક નાટક ભજવાતું હતું, જેમાં અંગ્રેજ ગળીના વેપારીઓ દ્વારા ભારતીય ખેડૂતો પર જે અત્યાચાર થતા હતા એનું આબેહૂબ ચિત્રણ હતું.
હા, સાંભળ્યું છે.
કહેવાય છે કે એકવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાનુભાવ આ નાટક જોઈ રહ્યા હતા. નાટકમાં જે અંગ્રેજ પાત્રનો અભિનય કરતો હતો એ એટલો જોરદાર હતો અને અત્યાચાર એટલો વાસ્તવિક લાગ્યો કે વિદ્યાસાગર એટલા આવેશમાં આવી ગયા કે એમણે પોતાનું પગરખું કાઢીને પેલા અભિનેતા તરફ ફેંક્યું.
ખરેખર?
હા. અહીં શું થયું? નાટક જોતી વખતે વિદ્યાસાગરની અહમ બુદ્ધિ અને એમનો દેશપ્રેમ એટલો બધો જાગૃત થઈ ગયો કે તેઓ કાલ્પનિક પાત્ર અને વાસ્તવિક શત્રુ વચ્ચેનો ભેદ ભૂલી ગયા. પેલી અનધ્યવસાયની સ્થિતિ તૂટી ગઈ અને લૌકિક ક્રોધનો આવેગ આવી ગયો. આ નાટ્યરસ નથી, આ તો લૌકિક ભાવનો ઉભરો છે. અહીં સાધારણીકરણ થયું નહીં એમ કહી શકાય.
હવે એક બીજો મહત્વનો મુદ્દો પણ ચર્ચાય છે. શું સાધારણીકરણમાં પાત્રો અને ઘટનાઓ પોતાની દેશકાળની વિશિષ્ટતા ગુમાવી દે છે? જેમ કે શકુંતલાનું કણવાશ્રમ હોય કે દુષ્યંતનું હસ્તિનાપુર, એ બધું જાણે ભૂસાઈ જાય.
હા, અમુક વાર સાધારણીકરણનો આવો અર્થ પણ કરવામાં આવે છે કે પાત્રો અને ઘટનાઓ જાણે પોતાની ઐતિહાસિક અને ભૌગોલિક ઓળખ એટલે કે દેશકાળની વિશિષ્ટતા ગુમાવીને સાવ સામાન્ય બની જાય છે. જેમ કે શકુંતલા એ ચોક્કસ સમય અને સ્થળની કથાની નાયિકા મટીને માત્ર એક કાંતા એટલે કે સુંદરી બની જાય. પરંતુ ગુજરાતના આપણા અગ્રણી વિવેચક પ્રોફેસર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આ વાત સાથે સખત રીતે અસંમત થાય છે.
એમ શું કહે છે તેઓ?
અને એમનો વિરોધ તદ્દન તાર્કિક છે. તેઓ કહે છે કે દેશકાળની વિશિષ્ટતા તો કલાકૃતિને ઉલટું વધારે સૌંદર્ય અને આકર્ષણ આપે છે. શું આપણે ટોમસ હાર્ડીની નવલકથાઓમાંથી ઇંગ્લેન્ડનું પેલું ગ્રામ્ય પરિવેશ કાઢી નાખીએ તો મજા આવે, કે ડિકન્સની વાર્તાઓમાંથી લંડનનું વાતાવરણ ભૂસી નાખીએ તો?
ના, બિલકુલ નહીં.
એ જ રીતે જો ઝવેરચંદ મેઘાણી એ જ કથાઓને આપણા સૌરાષ્ટ્રના પરિવેશમાં રૂપાંતરિત કરે તો તેનો રસ જુદો જ હોય છે. કારણ કે દેશકાળ અને પાત્રોની વિશિષ્ટતા બદલાઈ ગઈ છે. આ વિશિષ્ટતા જ તો રસને ઘેરો અને અનોખો બનાવે છે.
તો પછી અભિનવ ગુપ્ત જેવા આચાર્યો જ્યારે એમ કહે છે કે રસાનુભવ દેશકાલા ધ્યાનાલિંગિત હોય છે, એટલે કે દેશકાળ વગેરેથી અસ્પૃષ્ટ હોય છે, ત્યારે તેમનો કહેવાનો આશય શું હોઈ શકે? જો વિશિષ્ટતા જતી નથી તો પછી દેશકાળથી અસ્પૃષ્ટ કેવી રીતે? આ થોડું ગૂંચવાળાભર્યું લાગે છે.
આ એક સૂક્ષ્મ મુદ્દો છે અને સમજવો જરૂરી છે. સંભવ છે કે અભિનવ ગુપ્તનો આશય પાત્રો કે ઘટનાઓની વિશિષ્ટ વિગતોને ભૂસી નાખવાનો ક્યારેય નહોતો. એમની સામે મુખ્ય સવાલ એ હતો કે આપણું રોજિંદુ જીવન દેશ, કાળ, વ્યક્તિના ચોક્કસ ભાન સાથે બંધાયેલું છે, અને તેથી તે રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે અણગમો જેવા લૌકિક ભાવોથી ભરેલું છે. હવે જો આપણે કાવ્યો કે નાટકમાં વર્ણવાયેલી સૃષ્ટિને પણ આવી જ એક વાસ્તવિક આપણા જીવન જેવી જ સૃષ્ટિ માની લઈએ તો શું થાય? કાં તો તેના પ્રત્યે પણ અંગત રાગ દ્વેષ જન્મે, જેમ પહેલાં નીલ દર્પણના પ્રેક્ષકને થયું, અથવા આપણે તેનાથી સાવ અલિપ્ત ઉદાસીન રહીએ. બંને સ્થિતિમાં પેલો વિલક્ષણ અલૌકિક રસાનંદ કેવી રીતે મળે?
બરાબર. કાં તો લાગણીનો ઉભરો આવે, કાં તો કંઈ લાગે જ નહીં.
હા, એટલે કદાચ અભિનવ ગુપ્ત એમ કહેવા માંગતા હતા કે કાવ્યનો આસ્વાદ લેતી વખતે આપણા પોતાના એટલે કે સહૃદયના જે દેશકાળ છે,
આપણે અત્યારે ક્યાં અને ક્યારે જીવી રહ્યા છીએ, અને કાવ્યનાટકમાં જે પાત્રોનો દેશકાળ વર્ણવાયો છે, દાખલા તરીકે મહાભારત કાળ, આ બંને વાસ્તવિકતાઓ એકબીજાની અસરને જાણે કે રદ કરી દે છે, ન્યુટ્રલાઇઝ કરી દે છે. પરિણામે કાવ્યનાટકની સૃષ્ટિ આપણા માટે સાચી દુનિયા નથી રહેતી, પણ એક કલ્પનાગમ્ય વસ્તુ, એક ફિક્શનલ એન્ટિટી બની રહે છે. અને કારણ કે તે કાલ્પનિક છે, તેની સાથે આપણો પેલો લૌકિક સંબંધ, મમત્વ, શત્રુત્વ, તાટસ્થ્યવાળો બંધાતો નથી. આપણે તેની વિશિષ્ટતાઓને માણી શકીએ છીએ, પણ તેનાથી અંગત રીતે પ્રભાવિત થયા વગર આ રીતે નિર્વિઘ્ને રસનો આસ્વાદ શક્ય બને છે.
ઓહ, એટલે દેશકાળ ભૂંસાતો નથી, પણ એની વાસ્તવિકતાનું જે બંધન છે એ હળવું થઈ જાય છે. આ વાત રવીન્દ્રનાથ ટાગોરના ઐતિહાસિક રસના ખ્યાલ સાથે પણ થોડી મળતી આવે છે, નહીં? જેમાં તેમણે ઇતિહાસની તથ્યાત્મકતા અને કાવ્યના આનંદ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો હતો.
હા, એ દિશામાં વિચારી શકાય. તો આ સમગ્ર ચર્ચાનો જો સાર કાઢીએ તો સાધારણીકરણ એટલે શું? એ કાવ્ય કે નાટકમાં રજૂ થતી સામગ્રી એટલે કે વિભાવાદી, એની સાથે ભાવકનો લૌકિક જીવનના સંબંધોથી અલગ એક ખાસ વિલક્ષણ પ્રકારનો સંબંધ.
એક એવું સંબંધ જેમાં આપણે કલ્પના અને સહાનુભૂતિથી એ પાત્રો અને પરિસ્થિતિઓ સાથે જોડાઈએ છીએ, એમની લાગણીઓ અનુભવીએ છીએ, જેને આપણે તાદાત્મ્ય કહી શકીએ. પણ સાથે સાથે ક્યાંક ઊંડે ઊંડે આપણે એ પણ જાણતો હોઈએ છીએ કે આ બધું વાસ્તવિક નથી, આ આપણા જીવનનો સીધો હિસ્સો નથી. એટલે કે એક પ્રકારની તટસ્થતા કે અલિપ્તતા પણ જળવાઈ રહે છે.
બિલકુલ. આ તાદાત્મ્ય અને તટસ્થતાની વચ્ચેની પેલી લૌકિક સ્વીકાર, આ મારું છે કે ત્યાગ, આ પારકું છે, ના નિશ્ચિત નિર્ણય વગરની જે અનધ્યવસાયની સ્થિતિ છે, તે જ સાધારણીકરણ છે. આ ખ્યાલ આપણને સૌંદર્યલક્ષી અનુભવ, જેને એસ્થેટિક એટીટ્યૂડ કહેવાય, એ કેટલો સૂક્ષ્મ અને જટિલ હોય છે તે સમજાવે છે. અને છેલ્લે એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે સાધારણીકરણ એ કોઈ આપણે સભાનપણે મહેનત કરીને કરવી પડતી ક્રિયા નથી. ભટ્ટનાયક ભલે વ્યાપાર શબ્દ વાપરે, પણ અભિનવગુપ્ત અને પછીના આચાર્યો સ્પષ્ટ કરે છે કે તે તો ઉત્તમ રીતે રચાયેલા કાવ્યના વિવાવાદીનો સહેજ સ્વભાવ છે, એમની અંદર રહેલી એક શક્તિ છે. કદાચ એટલે જ અભિનવગુપ્ત વારંવાર સાધારણીકરણ વ્યાપારને બદલે સાધારણી ભાવ કે સાધારણી ભૂત, એટલે કે સાધારણ બનેલું હોવું તે જેવા શબ્દો વાપરે છે, જે એની સ્વાભાવિકતા અને સહેજતા પર ભાર મૂકે છે.
ખરેખર સાધારણીકરણનો આ વિચાર માત્ર સાહિત્યના અભ્યાસીઓ માટે જ નહીં, પણ કલા અને જીવનના સંબંધને સમજવા માંગતા કોઈપણ વ્યક્તિ માટે ખૂબ મહત્વનો છે. તે બતાવે છે કે કલા કેવી રીતે આપણને આપણા રોજિંદા જીવનની ચિંતાઓ, સ્વાર્થ અને પેલી હું મારુંની સંકુચિતતાની મર્યાદાઓમાંથી ક્ષણભર માટે બહાર કાઢીને એક જુદા જ ઉચ્ચ સ્તરના ભાવનાત્મક અનુભવ સુધી લઈ જઈ શકે છે.
અને એ પણ સમજાવે છે કે શા માટે શેક્સપિયરના નાટકો હોય, કાલિદાસની કૃતિઓ હોય, લિયોનાર્ડો દ વિન્ચીના ચિત્રો હોય કે બીથોવનનું સંગીત હોય, આ બધી મહાન કલાકૃતિઓ પોતપોતાના દેશ અને સમયની સીમાઓ વટાલીને સદીઓ પછી પણ દુનિયાભરના લોકોને સ્પર્શી શકે છે અને આનંદ આપી શકે છે, કારણ કે તેમાં રજૂ થયેલા માનવ ભાવો અને અનુભવો એવી રીતે સાર્વત્રિક ભૂત થયા છે કે તે સાર્વત્રિક બની ગયા છે.
વિચાર પ્રેરક સ્વરમાં આ બધી વાત સાંભળીને એક વિચાર આવે છે. શું આ સાધારણીકરણનો સિદ્ધાંત, એટલે કે પોતાના તાત્કાલિક અંગત હિતો, પૂર્વગ્રહો અને નિશ્ચિત સંબંધોના દાયલામાંથી બહાર નીકળીને એક વ્યાપક, વધુ સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિકોણથી જોવાની ક્ષમતા, શું એ ફક્ત કલાના આસ્વાદ પૂરતો જ સીમિત છે, કે પછી જીવનના બીજા પાસાઓમાં પણ, જેમ કે અલગ અલગ વિચારધારાઓને સમજવામાં, સામાજિક મતભેદો ઉકેલવામાં કે પછી આપણા આંતરવૈયક્તિક સંબંધો સુધારવામાં પણ આ સાધારણીકરણ જેવી માનસિક સ્થિતિ કેળવવી ઉપયોગી થઈ શકે ખરી? આ એક વિચારવા જેવો મુદ્દો છે. થોડો વિરામ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.